सर्व सुख निधि श्री हरि मारा प्यारा महारा अक्षरवती अल बेलड़ो हर राजा धीरा सर्वकर्ता हितकर्ता हरि सुखदाता सर्वकारण पुरुषोत्तमा कोटि ब्रह्मांड आधार शरणागत पाप वरवतम गणित्वा न तदीय सद्गुणम् अणुमप्यतुलं हि मन्यते सहजानंद गुरुं भजे सदा ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री सहजानंद स्वामिने नमो नमः। मोटा नाना ने साथे राखी काम करे छे, बोलो शु काम? शा माटे?
એમને યશ આપવા અને એને સુખના ભાગીદાર બનાવવા,
હેત આત્મીયતા વધે, પરસ્પર નજીકપણું થાય, સંપ થાય, સુખ થાય અને નાનાને પણ મોટપ મળે અને યશ મળે, આવા હેતુથી મોટા સમર્થ પોતે જ બધું કરી શકે એમ હોવા છતાંય હવન ભેળા લે, હવને બોલાવે, હવને ટેકો કરવા દે, આ તો અલૌકિક રીત છે અને સત્સંગની રીત છે, શ્રીજી મહારાજની પ્રવર્તાવેલી રીત છે અને એ ભગવાનનો ગુણ છે। હવને હારે રાખવા અને હવને યશ દેવો, પોતાના યશમાંથી બીજાને ભાગ પાડી દેવો એ પ્રભુનો ગુણ છે। જગતના માણસોનું એક જ ધ્યાન હોય કે આપણો યશ કોક ન લઈ જાય, કર્યું હોય આપણે જોજો મારા બેટાનું એને ખાતે ન વયું જાય, આ દુનિયાના બધા માણસોની બહુ જ તકેદારી। અને આવા જે માણસો છે એ બધાને મધ્યમ કહેશું, ત્યારે તમે કહેશો કે કનિષ્ઠ અને ઉત્તમ કોને કહેશો? કનિષ્ઠ એને કહેશું, કોકનો યશ પોતાને આવતો હોય તો ભોગવે અને ના ન પાડે, આ કનિષ્ઠ માણસો। એક દાખલો દઉં કે તમે ક્યાંક ઊભા હો અને કોકે તમને હાર આપ્યો કે જાઓ ગુરુજીને પહેરાવી દો, તો એ યશ તમે જાણે તમે હાર કરીને લાવ્યા છો એમ તમે માણો, પણ જેનો યશ દેવાનો હોય એને ન દો, આ કનિષ્ઠ માણસો ગણાય બધા। કોઈ માણસને ખ્યાલ ન હોય અને એ આવીને એમ કે આ તો તમે સરસ કર્યું અને તમે આમ આમ તોલો કરો, તમે કર્યું ન હોય, હા બધું સરસ છે ને, એટલે તમે કનિષ્ઠમાં આવો। આ જગતમાં એવા બહુ માણસો છે, હાવ લુખ્ખો યશ ખાનારા, ખોટા, નકામા, હલકા, નીચ માણસો। કોઈ સાધુ સંતો, મોટા પુરુષ કે આચાર્ય મહારાજ શ્રી ક્યાંય સમયમાં ગામડે કે બીજે ત્રીજે પધરામણીએ ક્યાંક જવાના હોય, આયોજન હોય તો જે ખરેખરા સાચા માણસોને ભક્તો હોય ને એ બધાએ ખૂબ મહેનત કરી હોય, તન મન ધનથી બધી ઘણો સમય બગાડીને તૈયારી એણે કરી હોય. પણ જેવા આ મોટા આગેવાનો જાય ને ત્યાં ખોટા લુખ્ખા જે હોય ને ગામના કોડા સત્સંગના ઠૂંઠા એ બધાય એમની પડખે આવીને કેમ છો, હું છો, જોવો બધું કેવું તૈયાર છે. એટલે મોટા હોય ને એમ જાણે બધું આણે કર્યું. એ કોડો તેદી જ આવ્યો હોય જેથી મોટા ગામમાં પધારે ને તેદી જ. પૈસા એ કોકના હોય ને મહેનત એ કોકની હોય, કદાચ હોય તો થોડી ઘણી આની હોય. પણ જાણે મારે લઈને મેં જ આ બધું કરાવ્યું છે ને આપનું સ્વાગત સન્માન ને બધું આમ જજ ખાય તેવા લુખાને જે મોટા ન ઓળખે ને એ મોટા ખાડામાં પડે. અને એવા કંઈક મોટાને આવા ખોટા એ ખાડામાં નાખ્યા છે ભૂતકાળમાં, એવા ઇતિહાસ ઘણા છે. મોટા એ તો બહુ ઝીણી દ્રષ્ટિ રાખીને જોવું જોઈએ કે આમાં સાચા કેટલા, સાચી સેવા કેટલી, કોના કેટલા રૂપિયા છે ને કોની કેટલી મહેનત છે એ જોઈ લેવું જોઈએ. અને કોણ કેટલા આમાં ખોટા લુખા જશ ખાવા હડિયું દે અડખે પડકે ખોટામાં ને વીડિયામાં આવવા એ મોટા એ ચકોર દ્રષ્ટિથી જાણી લેવું જોઈએ. કાયમ જાણવું જોઈએ. સમજાણો આ સમયન ઉત્સવને શિબિરને નાના મોટા હિંડોળાના કે બીજા ત્રીજા સેવાના કે ભજનના કાર્યક્રમ હાલતા હોય એમાં કોણ રાત દિવસ સાચા ભાવથી સેવા કરે છે એ પણ મોટા એ આગેવાનોએ ઝીણી દ્રષ્ટિથી જોઈ લેવું જોઈએ. અને કોણ હું હા હા કરતાં ઠીક પડે એટલી સેવા કરે છે ને કાં હોઈ જાય છે ને કાં રખડે છે ને કાં ખાઈ પીને તાગડ દિનના કરે છે એ ઝીણી દ્રષ્ટિથી જોઈ લેવું જોઈએ. સમજાણું ઘણા તો હાવ માળા રખડતા જ હોય, ભાઈઓ એવું હોય ને ભાઈઓ એવા હોય, સેવા તો કોક જ કરતા હોય. સમજ્યા, દર્શન કરે એવો છે ને દર્શન દે જાજા ઘણા તો એ જાણવું જોઈએ કે આને દર્શન દેવામાં શોખ છે. આ બધા કનિષ્ઠમાં આવે એમાં બહુ લેવાનું હોય નહીં. અને જે માણસો પોતાનો યશ પોતાને મળે એટલું ઈચ્છે, બીજાનો ન લે અને સાચા ભાવથી સેવા કર્યા કરે, આ બધા મધ્યમ વર્ગના માણસો. ઉત્તમ વર્ગના માણસો એ છે કે પાયામાં રહીને સેવા કરે અને પોતે કર્યું હોય અને પોતાની નજર સામે એ બીજાએ કર્યું છે એમ ગવાતું હોય તો પણ રાજી થાય. સારું સારું, એમને યશ મળ્યો ને, હો યશ આપવાની જે સેવા છે ને એ તો ગજબની સેવા છે. એ પુરુષોત્તમની સેવા છે, કોઈમાં હોય તો એ પુરુષોત્તમની સેવા છે. યશ આપવાની જે સેવા, ધન આપવાની સેવા તો હોય, પદાર્થ આપવાની સેવા તો હોવ કરે, પણ યશ આપવાની સેવા આ સત્સંગમાં સાચા અર્થમાં જે મોટા પુરુષો હોય છે તે જ કરી શકે છે કે જેમાં ભગવાન કરતા હોય છે. જે પોતે કરતો હોય છે ને એનાથી તો આ થાય એવું નથી, કેમ જે ગુણ ભગવાનનો છે. હોય નહીં ખબર ન પડે એમ ખાનગીમાં ખાનગીમાં ચૂપકે છે, બીજાનું ભલું કર્યા કરે, બીજાના રૂડાને માટે બીજાની પ્રાર્થના કર્યા કરે. પહેલાંને ખબર એ ન હોય કે આ મારી ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ આના દુઃખ ટાળજો, આનું રૂડું કરજો. અરે ત્યાં સુધીના આ સત્સંગમાં મોટા પુરુષો છે, પ્રભુ એ બહુ દુઃખી થાય છે ત્યાંના દુઃખ મને દઈ દો. દુઃખી થતો હોય એમ ન ખબર હોય અને આ સાચા ભાવથી પરમેશ્વરને એના દુઃખ માગવાની પ્રાર્થના કરતા હોય છે. આવા નાના નાના હરિભક્તો ભાઈઓ ભાઈઓ આ સત્સંગમાં છે, હાવ સાચા હૃદયના, એને પણ ઝીણી દ્રષ્ટિથી ઓળખી લેવા જોઈએ ને એનો દિલમાં ખૂબ મહિમા રાખવો જોઈએ. આ બધા ઉત્તમ માણસો છે, ઉત્તમ એનામાં ભગવાનનો વાસ છે ને ભગવાનના ગુણો એનામાં આપણને આ બધા દેખાય છે. એને સામાન્ય આ લોકના માણસ જેવા માણસ નહીં માનવા અને દેવ જેવાય નહીં માનવા. કેમ? જે દેવમાં કે મનુષ્યમાં આવું દૈવત કે સામર્થ્ય ગુણો હોય જ નહીં. આવા જે છે તે ભાઈ હોય કે ભાઈ હોય, નીચે બેસતા હોય કે ઊંચે બેસતા હોય, ગુરુ હોય કે શિષ્ય હોય, ભણેલો હોય કે અભણ હોય, શહેરના હોય કે ગામડાના હોય, દેશના હોય કે વિદેશના હોય, શેઠ હોય કે નોકર હોય, સત્તાવાળો હોય કે સત્તાધીશને આધીન હોય, પણ આવા બધા હરતા ફરતા ભગવાનના ધામ છે એમાં શ્રીજી મહારાજ જ રમી રહ્યા છે, વિચરી રહ્યા છે. એવાને જો ઓળખી તો આપણું ઝટ કલ્યાણ થાય. એ ભલે ને હાવ રાંક ને નાના ને ગરીબ હોય, દુર્બળ હોય, તો પણ એને ક્યારેય એવા રૂપમાં ન જોશો, એને તો શ્રીહરિના રૂપમાં જ જોજો. જેમ કે શ્રીહરિ સાધુના રૂપમાં, ગરીબમાં રૂપમાં, ભીખ માગી ખાતા હોય એવા રૂપમાં હોય તો પણ એ પરમેશ્વર છે. એમાં ભક્ત દુબળો હોય, હુકલો હોય, ગરીબ હોય, ભોળો હોય, પણ એ પરમેશ્વર એમાં વાસ કરીને રહેલા હોવાથી ભગવાનના રૂપમાં છે. અને જો ભગવાનના રૂપમાં ન હોય તો ભગવાન જેવા ગુણો એનામાં ક્યાંથી હોય? આ પૃથ્વીના ગોળા ઉપર કેટલા માણસો છે ક્યાંય એવા ગુણો નથી દેખાતા. શ્રીજી મહારાજના જેવા ગુણો એને જેનામાં દેખાય એને કેમ નાનો સમજાય? ભલે ને આ સભામાં હાવ છેડે બેહતો હોય અને સત્સંગમાં કોઈ ન ઓળખતું હોય, પણ એ તો બહુ મોટો કહેવાય. અને ભગવાનને અને આવા મોટાને ઓળખવા એ જ સાચી બુદ્ધિ છે. બાકી તો ઉપલી ચોજાળી બુદ્ધિ રાજાના કામદાર જેવી કંઈ કલ્યાણ કરતી નથી, ઉલટાના અથડાવી મારે છે. આવા સાચા હીરાને ઓળખવા આ સત્સંગમાં એ જ મોટામાં મોટી સાચી સદબુદ્ધિ જાણવી. અને આપણા આ દિવ્ય સત્સંગમાં આવા બહુ છે. હાવ સાચા હૃદયના માનવીઓ, સીધા ભળા ભોળા પ્રેમી, પોતાના પુણ્યને પોતાના બધા જ સાધનો, વ્રતો, તપો અને સેવાનું ફળ બીજાને દઈ દે, પોતાનો યશ બીજાને દઈ દે, ભગવાનના ભક્તને દઈ દે, આવી ભગવાનના ભક્તની સેવા કરી નાખે રમતમાં, બોલો સહજમાં. આવા ઉચ્ચતમ માણસો, અદના માનવીઓ ક્યાંક ક્યાંક આ સભાને ખૂણે ને છેડે હાવ નાના રૂપમાં દેખાતા હોય ને ત્યાં હોય છે. એવાને જે ઓળખે નહીં ને એ તો ખોટાની મોટાની વાહે રખડીને એની સેવા કરીને સોલાય મરે, અને ખોટાને ખોટા જ ભટકાય. અને યશ કમાવા સારું જિંદગી આખી હડીયું દીધ્યા કરે. જેને પરમેશ્વરના સ્વરૂપનું જ્ઞાન નથી, જેને મોક્ષ બુદ્ધિ ઉદય થઈ નથી, જેને સત્સંગનો ઉચ્ચતમ આધ્યાત્મિક વિવેક જ પ્રાપ્ત નથી થયો, એ તો આ સત્સંગમાં હોવા છતાંય પ્રાકૃત મતિના માનવીઓ છે. તે ધીમે ધીમે સાધુનો સમાગમ કરશે અને આવી બધી ભગવાનની કથા વાર્તા સાંભળશે તો એના માય પોતાની ખોટો એને જણાતા ટાળવાથી એ માન થશે થશે ધીમે ધીમે. પહેલાં બધા એમ જ હોય, માટે કનિષ્ઠ માણસોનો પણ ઉત્તમ વિચારધારાવાળા એ અભાવ લેવો નહીં, અણગમો રાખવો નહીં, એમનું હિત થાય એમ કરવું. અને આપણામાં કનિષ્ઠતા હોય તો સમજણપૂર્વક ઉત્તમ ભક્તોનો સમાગમ કરીને એને આદર્શ રાખીને એના જેવા થવા માટેનો પ્લાનબદ્ધ પ્રયત્ન કરવો તો વહેલી તકે સિદ્ધિ પ્રાપ્ત થાય. અહંકારી માણસ પોતાના કામમાં બીજાની મદદ કેમ નથી ઈચ્છતો?
પોતાની મોજપ અને યશ ઓછા થાય, બીજાને જાય એની એને બીક લાગતી હોય છે.
કેમ વાત છે? ક્યાંક નવી સોસાયટી પડે ને ત્યારે સૌ પ્રથમ કોઈ કે ત્યાં મકાન બનાવ્યા હોય અને બીજા લોકો હજી મકાન બનાવવા ત્યાં ન આવ્યા હોય એટલે એના મકાનની અડખે પડખે ખાલી પ્લોટ હોય, ગ્રીનરી હોય, પણ પછી જે તે પ્લોટવાળા ત્યાં મકાન બનાવવા આવે ને તે આને ગમે નહીં, ઓલા કામ કરતા હોય ને તે બાધે, હે અહીં થોડું ડળસન ખખડપપડ કરો, તે તમે મકાન બાંધ્યું ત્યાં નહીં ઉડી હોય, ત્યાં કેવડું બાંધવાનો છો, તે અમારે અમારું બાંધવું હશે ને તને હું પેટ બળી દીધા છે કેવડું, પછી અમારે અહીં આડું આવી જાય, તે આ તો અમારો પ્લોટ છે, તમે એમાં બાંધીએ જ ને, તમને આડું આવી જાય તમે શું કરી, તમે બાંધ્યું તે કોકને આડું નહીં આવ્યું હોય. જીવના સ્વભાવ કહું છું આવા, બધું પોતાને મળો એમ કોકનું તે. અને બીજું જીવને એવું કે હું એકલો એમ, આરતીમાં એકલો, ઉત્સવમાં એકલો, યજમાનમાં એકલો, પૂજામાં એકલો, વિર્યામાં ફોટામાં એકલો એમ, મારા ઉપર ફોકસ થાવ એમ. એમ જીવને આવા રાગ રેસ, ભગવાન ને ભગવાનના ભક્તોને બિચારો પોતાની હારે ભેળવી શકતો નથી. આપણને દુઃખ આવે ત્યારે શું માનવું જોઈએ?
આપણે દુઃખ આવે ત્યારે એવું માનવું જોઈએ કે કાળ કર્મ માયે દુઃખ નથી દેતી, પણ ભગવાન પોતે જ મને દુઃખ દેશે મહાન બનાવવા માટે અને સુખી કરવા માટે.
બરોબર છે, ભગવાન બધું કરે છે છતાં એમનો વાંક શા માટે ન કહેવાય?
ભગવાન બીજાના હિત માટે કરે છે અને બધું કરવા છતાં પાછા નિર્લેપ નિર્વિકાર રહે છે, માટે ભગવાનનો વાંક ન કહી શકાય.
ગુડ. નારાયણ ઋષિ શ્રીહરિનો મહિમા કહેતા હતા એમાં તેમની વાતનો સોસરવો તાર શું હતો? તાવેડા દાદા ના બો
બધી વાતનો એક જ સાર હતો કે ભગવાન સર્વોપરી સર્વના કારણ છે.
સરસ. સમર્થ મનુષ્યનું મોટું સામર્થ્ય શું છે?
મન ધાર્યું ક્યારે કરે નહીં
અને બીજાનું ધાર્યું કરે. મોટાનું મોટા મોટું સામર્થ્ય એ છે એ બીજાનું ધાર્યું કરે, મન ધાર્યું ન કરે અને બીજાનું ધાર્યું કરે, એ જ મોટા મોટું સામર્થ્ય છે. મહારાજની વાતો તેમણે કરેલા શાસ્ત્રો તથા જગતના શાસ્ત્રોમાં શું તફાવત છે? મહારાજની વાતોમાં અને મહારાજે કરાવેલા ગ્રંથોમાં અને જગતના શાસ્ત્રોમાં શું તફાવત છે?
મહારાજની વાતોમાં અને મહારાજે કરાવેલા શાસ્ત્રોમાં આત્યંતિક મોક્ષ પ્રધાન છે. મહારાજ જ્યારે મોક્ષની વાત આવે ને તો આખે આખા ત્યાં ટીંગાઈ જાય છે, જ્યારે બીજા શાસ્ત્રોમાં ધર્મ અર્થ અને કામ પ્રધાન છે, બીજી ત્રીજી બાબત પ્રધાન છે.
બરાબર છે. બીજે બધે ભૌતિકતાના વિકાસ ઉપર પણ ઘણું બધું વજન છે. મહારાજનું વજન તો જીવાત્માના કલ્યાણ ઉપર જ છે. આ લોકના કોઈ પણ પદાર્થો ટળે કે મળે એનામાં ભગવાનને રસ જ દેતી. એ બાબતમાં મહારાજને કાંઈ છે ને આમ અસર જ દેતી. કોકને કાંઈક બહુ મળી જાય રજવાડું, કોકનું રજવાડું ટળી જાય, કોકને દીકરો થાય, કોકનો મરી જાય, ભગવાનને કાંઈ એ વાતની અસર જ નહીં. સ્વામિનારાયણ ભગવાનની રુચિ કહું છું, એને તો કોઈનો જીવ મોક્ષ માર્ગમાંથી પાછો પડે તો બળે, અને મોક્ષ માર્ગે કોઈનો જીવ આગળ વધે તો મહારાજને ખરેખર ઠરે. બાકીનું આવો જાઓ, એની શ્રીજી મહારાજને કાંઈ પડેલી દેખાતી નથી ને. શ્રીજી મહારાજના મોટા મોટા સાધુ નહીં, શ્રીજી મહારાજનો સિદ્ધાંત જેને ઉતરી ગયો અને એને કાંઈ પડેલી દેખાતી નથી. બાકીના બીજા બધાને એ બાબત બહુ વજનવાળી દેખાય છે, એના લખાણમાં, એના ગ્રંથોમાં, એની વાતમાં, એના પુસ્તકમાં, એના લેખોમાં દેખાય છે. મારાને કાંઈ નહીં. બુદ્ધિમાનોમાં પણ સર્વોત્તમ બુદ્ધિમાન કોણ છે?
બુદ્ધિમાનોમાં તો તે શ્રેષ્ઠ છે જે પોતાને મનુષ્યતાને મળ્યા પછી જન્મ મરણ આવે નહીં.
સરસ. જન્મ મરણનો અંત લાવી દે ને, મનુષ્ય દેહ મળ્યા પછી જન્મ મરણનો અંત લાવી દે, એ બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી. મનુષ્ય જન્મ મળ્યા પછી પણ જો જન્મ મરણ ચાલુ રહ્યું તો એ બહુ શોક કરવા જેવી બાબત કહેવાય, એમ હરિચરિતામૃત સાગર કહે છે. સાગરનો એ મત છે કે મનુષ્ય જન્મ આવે એટલે મોક્ષ આવી ગયો હાથમાં, મળી જ જવો જોઈએ, મોક્ષ કરી જ લેવો જોઈએ, બીજું કરાય જ નહીં મોક્ષ સિવાયનું કાંઈ, એમ સાગરનો મત છે. સમજ્યા? ગાગરીનો જે મત હોય સાગર એમ કહેશ. આ તો મનુષ્ય જન્મ એટલે અક્ષરધામમાં જવાનું દ્વાર, પછી ઘૂંસી જ જવાય ત્યાંથી. બીજું ત્રીજું જે માણસ આ મનુષ્ય જન્મમાં કરવા રહેશે કલ્યાણ સિવાયનું, એ બધાય સાગરના મતને અનુસારે નથી, કંઈક બારા છે. શ્રીહરિને પહેલા નંબરે વાલા કોણ છે ને બીજા નંબરે કોણ છે?
પહેલા નંબરે અનાદિ મુક્તો વાલા છે, અને પછી જે મોક્ષ માર્ગે ચાલેલા મુમુક્ષુઓ છે એ વાલા છે.
વન નંબરે શ્રીહરિને પોતાના અનાદિ મુક્તો વાલા, અને બીજા નંબરે જે અનાદિ મુક્ત થવા માટે ઈચ્છા ધરાવીને મંડી પડ્યા છે એ વાલા છે. આ દેહને ચિંતામણી શા માટે કયો છે?
આ દેહથી તે બધમાંથી મુક્ત થઈ શકાય છે એટલા માટે.
હા, એટલા માટે ચિંતામણી કીધો. નરકમાં જવાય નરકમાં જવાય ને મુક્ત થવું મુક્ત થવાય, માટે આ દેહ ચિંતામણી છે. નિષ્કલંક અને નિર્ભય કોણ રહે છે?
ભગવાનની આજ્ઞા પાળે તે.
સાબાશ, એટલે જીત્યો આ તો. હા ભાઈ, કયો અભ્યાસ હરદમ કરવો જોઈએ?
ભગવાનનો આકાર સત્ય છે, બીજા આકાર ખોટા છે, એ અભ્યાસ બધામાં ભગવાનનો આકાર જોવો જોઈએ.
સરસ સરસ. પરમાત્માનો આકાર સત્ય છે ને, બાકીના બધા આકાર અસત્ય છે એમ માનીને ભગવાનમાં જોડાવાનો અભ્યાસ હરદમ કરવો જોઈએ. હરદમ કોઈ પણ વાત કરવી હોય તો એમાં એક વિવેક રાખવો જોઈએ, અને કોઈ પણ કામ કરવું હોય તો એમાં પણ એક વિવેક રાખવો જોઈએ. તે કયો વિવેક?
એટલો વિવેક રાખો કે આ વાતથી પાછું દુઃખ નહીં આવે ને,
હરવાળે
સર્વ પરિણામે.
હા, કોઈ પણ વાત કરતા પહેલા વાત કર્યાનું પરિણામ જોઈ લેવું, કે મારું બેટું આ હું બોલું છું ને કહું છું ને ધકું છું કે બધી વાત સાચી છે, પણ જાતે જાતે શેડે ને પૂછડે પાછું કંઈક આમાંથી દુઃખ તો નહીં ડોકું કાઢે ને ડોફું લઈને, એ ધ્યાન રાખવું. હાલો બીજું એનું એ જ છે, કોઈ પણ કામનો આરંભ કરો એમાં એ ધ્યાન રાખવાનું કે આ હું કરું જ છું રગેલો થઈને, પણ મારા બેટું આમાં છેલ્લે છેલ્લે જાતે જાતે હરવાળે પૂછડે આમાંથી પાછું દુઃખ તો નહીં આવે ને. અર્થાત બોલતા પહેલાં કે કાંઈ કામ કરતા પહેલાં આ તો વિચારવું જોઈએ કે આનો છેલ્લે સરવાળો શું આવશે, ફળ શું મળશે આમાંથી. એમ અત્યારે તો આપણને એમ લાગતું હોય કે કહી દઈ કે કરી નાખી અને કાંઈ એન્ડ જોઈએ નહીં, અને ઉતાવળા થઈ વગર વિચારે બોલી નાખીએ ને કરી નાખીએ તો મુશ્કેલી બહુ થાય પછી. માટે જે કાંઈ કરીએ તે પહેલાં આનું ફળ શું મને મળશે એનો વિચાર કરી લેવો જોઈએ. આ તો બહુ સારી વાત છે બધાને માટે. અને આ વિચાર કરવા માટે જ મહારાજે આપણા કારણ શરીર અને સ્થૂળ શરીર વચ્ચે ચાર અંતકણવાળું સૂક્ષ્મ શરીર આપ્યું છે. માટે કારણ શરીરના છેડા સીધા સ્થૂળ શરીરને ન જોડી દેવા, સૂક્ષ્મ શરીરમાં ફિલ્ટર કરવું તો કોઈ દી દુઃખ ન આવે. નર્મદાનું પાણી આવે છે ને આપણે ત્યાં, બરોબર છે, એને આપણે અહીંયા મોટું ફિલ્ટર મશીન મૂક્યું છે અને એ ફિલ્ટરમાં જાય અને પછી આપણા પીવાના નળમાં આવે છે એમ ગોઠવું છે આપણે. શું કામ કે માંદા ન પડી એમ. કારણ શરીરમાં જન્મો જન્મની જે કાંઈ પ્રિન્ટો છે, હાર્ડ ડિસ્કમાં જે કાંઈ છે, એને આપણે હવ પહેલાં સૂક્ષ્મ શરીરમાં, બધાને આવે જ, કુદરતી ગોઠવણ છે, પણ સૂક્ષ્મ શરીરમાં પછી એને હરખું જોઈ લેવું, વિચારી લેવું, ગોઠવી લેવું અને પછી જીભથી બહાર લાવવું અને પછી જ વર્તન એના જ જેવું કરવું, યોગ્ય લાગે એવું, તો પરિણામે દુઃખ ન આવે. આવી સરસ વાત છે. લ્યો પૂર બીજું અને તરંગ વિષમું.
નારાયણ કી બાત કુ સુની કે શ્રી હરિ જે હા, નારાયણ કી બાત કુ સુની કે શ્રી હરિ જે હા, શીશ ચડાવ હિલીન તબ બોલત ભયે તે હા, શીશ ચડાહી બોલત ભયે તે હા, એ શીશ ચઢાહી લીન તબ બોલત ભયે તે હા, શીશ ચઢાહી લીન તબ બોલત ભયે તે હા.
શ્રી હરિએ નારાયણ ઋષિની વાત સાંભળી તે વાતને માથે ચડાવી અને પછી બોલ્યા, હે નારાયણ ઋષિ, આપ તો ભરતખંડના રાજા છો અને હું તો આપનો શિષ્ય છું. મારા મનમાં તપ કરવાની ઈચ્છા ઘણી જ છે, તેથી હું મારું મસ્તક આપને અર્પણ કરું છું. જેમ કહેશો તેમ હું કરીશ. આપ તો સાક્ષાત ઈશ્વર છો અને લોક કલ્યાણને માટે તપ કરો છો. આ છે સર્વાવતારી પુરુષોત્તમ નારાયણનું નિર્માનીપણાનું વ્યક્તિત્વ. એટલે આદરણીય સ્વામી વારે વારે કહે છે કે સ્વામિનારાયણ ભગવાનમાં જે દાસત્વ હતું એનો એક અંશ પણ કોઈમાં જો આવે ને તો એ જીવ આ દુનિયાનો એટલો બધો મહાન બને કે જગત આખું એનામાંથી દાસપણાનો ગુણ શીખે, એવો મહાન દાસ બને. એવા સ્વામિનારાયણ ખુદ દાસ હતા. આ વાત સાગર કહે છે. કેવું બોલે છે કે હું તો તમારો શિષ્ય છું, અહીં તપ કરવા આવ્યો છું. આપ તો સાક્ષાત ઈશ્વર છો અને લોક કલ્યાણ માટે તપ કરો છો, પણ હું તો મારા કલ્યાણ માટે અહીં તમારો ભેળો તપ કરું. આપ જે લોકહિતને જાણો છો તેને બીજો કોઈ જાણી શકે નહીં. કેમ, જે લોકહિતની જેના દિલમાં ઈચ્છા હોય ને લોકહિતના કાર્યોમાં જેણે ઝંપલાવ્યું હોય એને લોકહિત કેમ થાય એ બધા અનુભવથી આવે. તમે લોકહિતને માટે આ કલ્પ તપનું વ્રત લઈને બેઠા છો માટે આપ જ લોકનું હિત કેમ થાય એ સારી રીતે સમજી શકતા હો જ. બીજો આવો જાણી શકે નહીં. આપ સૌના પરમ મિત્ર છો. એક મિત્ર પોતાના બીજા મિત્રનું હિત કરે છે, અર્થાત મને આપ મિત્ર રહીને મારું હિત કરવાની પ્રેરણા જે રીતે સારી રીતે હોય એ રીતે કહો. આ પ્રમાણેના શ્રીહરિના સુખરૂપ વચન સાંભળીને નારાયણ ઋષિ અનુપમ વચન બોલ્યા, મરીચી આદિ ઋષિઓને અને અમને દુર્વાસાએ ભગવદ્ ઈચ્છાથી ભારે દુઃખરૂપ શાપ દીધો. નીલકંઠવર્ણી, ભારે દુઃખરૂપ શાપ દીધો. નીલકંઠવર્ણીએ એમ કીધું ને કે નારાયણ ઋષિ તમે તો મહાન છો અને હું તમારો શિષ્ય છું, એટલે જેવી છે એવી બધી ખુલ્લી વાત નારાયણ ઋષિ કરી નાખશે કે દુર્વાસાએ એકવાર અહીંયા બદ્રિકાશ્રમમાં આવીને અમને બધાને જે દુઃખરૂપ શાપ વળગાડ્યો અમે બધા મૂંઝાઈ ગયા. મેં જ્યારે આપની પાસે આવીને પૂછ્યું કે આવો અમને અહીંયા શાપ થયો છે હવે અમારે શું કરવું, ત્યારે આપે મને મદદ કરી. મદદ એમ કરી કે તમે મૂંઝાશો નહીં, તમારા વતી અક્ષરધામનો અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હું પોતે આ વખતે ધરતી ઉપર પ્રગટ થઈશ અને જીવના આત્યંતિક કલ્યાણ કરીશ. આમ જે મદદ કરી એને અહીંયા નારાયણ ઋષિ કહે છે કે એ વખતે તમે મને મદદ કરી, અને અટાણે એમ કહો છો કે હું તમારો શિષ્ય છું. આવું અંદરથી વ્યંજિત થાય છે, વાઇબ્રેટ અંદરથી એવા આવે છે, તમે મને મદદ કરી. અને તેને આધારે જ ઉદ્ધવ અને મુનિઓએ ચારે ધામોના મધ્ય ભાગમાં યાને કે દ્વિજાતિમાં જન્મ ધારણ કર્યો. ચારે ધામોના મધ્ય એરિયામાં દ્વિજાતિમાં જન્મ ધારણ કર્યો. ગિરનાર પર્વતની આસપાસના પ્રદેશોમાં તે બધા ઈશ્વરેચ્છાથી આવશે. જેટલા તીર્થધામ છે તથા પવિત્ર વન છે ત્યાં સૌને દર્શન આપવા આપ જાજો. એ બધા ઋષિમુનિઓ બધા પ્રગટ થશે, તમે ત્યાં બધે જાજો. પછી છેલ્લે પશ્ચિમ ભારતમાં જાજો, ત્યાં આપને ઉદ્ધવ ચોક્કસ મળશે. રવેતા ચલકી તલેટી મેં ઉદ્ધવ મળશે, કે પહેલા નારદ મળશે અને પછી ઉદ્ધવ મળશે. નારદ તથા ઉદ્ધવના શિષ્ય બનજો. મુક્તાનંદ સ્વામીને કહેતા છે, કારણ કે મહારાજ પહેલા મુક્તાનંદ સ્વામીને મળ્યા, પછી ઉદ્ધવને મળ્યા, અને બેયના શિષ્ય થયા છે. કાંઈ ખુલાસો નથી, હું તો મારી રીતે કહું છું. અને તેમની આજ્ઞા પ્રમાણે વર્તજો. બેયની આપને કહેવું તે ઘટતું ન કહેવાય, પણ આપની મરજી જાણીને કહું છું. બોલો લ્યો. નારાયણ કી મરજી જાની, નારાયણ કી મરજી જાની, પ્યાર ભયે શ્રી હરે સુખદાની, પ્યાર ભયે નારાયણની મરજી જાણી મારા તૈયાર થયા. પરસ્પર ભયો હેત અપારા,
પરસ્પર ભયો હેત અપારા,
દુર્ભયે પ્રાણ રહે ન લગારા,
દુર્ભયે
પરસ્પર એટલું બધું હેત થયું કે છૂટા પડે તો પ્રાણ નો રહે. દુર્ભયે પ્રાણ રહે ન લગારા,
દુર્ભયે પ્રાણ રહે ન લગારા,
પરસ્પર ભયો હેત અપારા,
પરસ્પર ભયો હેત અપારા.
ઘણું બધું હેત હોવા છતાં પરસ્પર આજ્ઞામાં રહેવું કેવું બંને સંપૂર્ણ રીતે જાણતા, અને તેને લીધે જ શરીરમાં પ્રાણ ટક્યા. પરસ્પર એટલું બધું હેત હતું તો પણ પરસ્પર આજ્ઞામાં રહેવું એકબીજાની એવું બંને જાણતા તા હારી રીતે, એટલે શરીરમાં પ્રાણ ટક્યા. નહીતર પ્રાણ ટકે એમ જ નહોતું. સાંભળો વાતો સાંભળો. અને તેને લીધે શરીરમાં પ્રાણ ટક્યા કે છે. વિયોગને લીધે આંખોમાંથી આંસુઓની ધાર થવા લાગી. આવું એ જ ક્યાંય ભાળ્યું આપણે? કંઠ ગદગદ થઈ ગયો, કોઈથી કાંઈ બોલાયું નહીં, બેમાંથી એકેયથી પરસ્પર મસ્તક નમાવીને માત્ર પ્રણામ કરી લીધા. બોલાય એવી તો સ્થિતિ નથી રહી. જ્યારે શ્રીહરિને વળાવવા માટે નર ઋષિ ચાલ્યા ત્યારે તેમને પાછા વાળ્યા, હિમાચલને સાથે લીધા. નારાયણ ઋષિ મોટા કહેવાય. એમણે નર ઋષિને કહ્યું કે આપ જાઓ, પરમાત્માને વળોટાઈ આવો. જેમ આગળ લેવા મોકલ્યા હતા ને એમ વળોટાવા મોકલ્યા. અને નર ઋષિએ એ વખતે હિમાલયને ઓર આગે મોકલ્યા હતા સન્માન માટે, એ જ રીતે અત્યારે પણ નર ઋષિએ હિમાચલને સાથે લીધા. બીજું કોઈ સાથે હતું નહીં. શ્રીહરિના ગુણોને સંભાળતા સંભાળતા નરનારાયણ ઋષિ પાછા વળ્યા, વળાય આવ્યા. શ્રીહરિ બિન બદ્રી તલ સુનો લગત ઉજા. હવે બદ્રિકા આશ્રમ વાસી લોકોને ભગવાન સ્વામિનારાયણના વિના બદ્રિકા આશ્રમ ઉજ્જળ લાગે છે, હાવ સુનો લાગે છે. તા દિન ચિન્ન રહે કો ઉદાસ ભય અપાર. તે દિવસ કોઈને ચેન પડ્યું નહીં, સૌ ઘણા ઉદાસ થઈ ગયા. શ્રીહરિ હિમાચલની આગળ શ્રી નારાયણ ઋષિના મહાન ગુણોની વાતો કરતા કરતા ચાલ્યા. હવે ફરીને ક્યારે મળશું? બોલાવીને પાછા આવે છે ને, હવે ફરીને હરિને ક્યારે મળશું એમ હેતથી સંભાળતા હતા. માનસરોવરને કિનારે અનંત હંસો રહે છે. તે હંસોને અને સરોવરના પાણીને જોવા માટે શ્રીહરિ માનસરોવર તરફ જાય છે. માનસરોવર મહાવિશાલા ફૂલ રહે મહી કમલ લાલા, જલ કુરુકટ મહી કર્ત કલોલા, જલ તો રંગ દેત હિલોલા. માનસરોવર ઘણું જ વિશાળ છે, તેમાં લાલ કમળો ખીલે છે અને જળ કુકડાઓ તેમાં કિલોલ કરે છે. સરોવરમાં પાણીના તરંગ હિલોળે ચડે છે, તેના ઉપર સુગંધી માન પવન વહેતો રહે છે, કમળોમાં ભમરાઓ ગુંજારવ કરતા ઉડે છે. તેને કિનારે અપાર હંસો બેઠા હોય છે, તે બધા મોતીનો ચારો કરે છે. હંસ મીઠી મીઠી અને મધુરી વાણી બોલે છે. જેમ ધ્યાનમાં મુનિઓ બેસે તેમ બધા હંસ બેઠા હોય છે. સરોવરને કિનારે ચોતરફ જાત જાતના વૃક્ષ શોભી રહ્યા હોય છે. તે વૃક્ષ ઉપર અનંત પ્રકારના પંખીઓ બેઠા હોય છે અને મધુર શબ્દ બોલતા હોય છે. તે હવને સાંભળવા ગમે છે. આવા માન સરોવર તરફ શ્રીહરિ હાલ્યા જાય છે અને નરનારાયણ ઋષિ પરમાત્માના વિયોગમાં બદ્રિકા આશ્રમને ઉજળ દેખે છે અને ઉદાસ થઈ ગયા છે. શ્રીહરિ ચાલતા ચાલતા માન સરોવર પહોંચ્યા અને તે સરોવરમાં જઈને ટાઢા બોળ પાણી નાહ્યા અને આનંદોલ્લાસમાં મગ્ન થઈ ગયા. કે આહા, ખુશ થઈ ગયા. હિમાચલ શ્રીહરિને માટે સારા રસ ભર્યા, ઘણી જાતના પાકા ફળ તત્કાલ લઈ આવ્યા. હિમાલયજી આર્યસ શ્રીહરિ ઘણા ભાવથી તે ફળોને જીમ્યા. આવા ફળ કોઈ દિવસ મળ્યા નથી. લ્યો, આવું બોલ્યા. આવું બોલીને પ્રસન્ન થયેલા શ્રીહરિએ પ્રસાદીના ફળ હિમાચલને આપ્યા. માનસરોવરે શ્રીહરિ 5 દિવસ રહ્યા અને બધા હંસોને દર્શન દીધા. હંસોએ બધાએ દર્શન કર્યા. માનસરોવરથી જે સરજુ નદી નીકળી છે તે અયોધ્યાપુરી આવી છે. ત્યાંથી શ્રીહરિ ચાલતા થયા. કેટલાક દિવસ ચાલતા રહ્યા. અખાત્રી આવી, વૈશાખ સુદ 30 બરાબર તે દિવસે ભગવાન શ્રીહરિ બદ્રીનાથના મંદિરે પાછા આવ્યા. ત્યાં દેવ દર્શન કર્યા. ત્યાંના સેવકે પૂજારીએ ઓળખી લીધા. મહારાજે આ લોકોને કહ્યું હતું કેમ પાછા આવશું. પૂજારીએ બહુ સારી સ્તુતિ કરી હતી કલ્પનાઓ કરીને કે તમે અક્ષરધામના અધિપતિ છો, ત્યાં પાછા આવ્યા. ત્યાંના બધા લોકો આવીને શ્રીહરિના ચરણોમાં પડ્યા, પગે લાગીને ઘણા હેતથી બોલાવ્યા. આવો આવો, હવે તો ઓળખાણ થઈ ગયેલી ને. પ્રેમથી ભોજન આપ્યું. ત્યારે શ્રીહરિ તે જીમ્યા અને પૂજારીને વાત કહી, મેં અહીં અનાજ ખાધું હતું તે ફરીને પાછું આજ આ અનાજ ખાધું. બદ્રીનારાયણથી ભગવાન નીકળ્યા જમીન, દિવાળીનો અન્નકોટ કરીને પ્રસાદ લઈને તે જોશીમઠ ગયા, અને જોશીમઠથી બદ્રિકા આશ્રમ ગયા, અને બદ્રિકા આશ્રમથી નરનારાયણના વળાવ્યા થાકા પાછા ભગવાન બદ્રીનારાયણ આવ્યા માનસરોવરે જઈને. 6 મહિના થઈ ગયા ને અખાત્રી આવી ગઈ, દિવાળી અન્નકોટ કરી નીકળ્યા, તે અખાત્રીને દી બરોબર આવ્યા. દિવાળી બંધ થાય ને અખાત્રીએ પટ ખુલે. જોશીમઠ ગયા, જોશીમઠવાળાએ ના પાડી તોય બરફના પહાડમાં અદ્રશ થઈને બદ્રિકાશ્રમમાં ગયા નરનારાયણ ભગવાન પાસે, અને ત્યાંથી પછી માનસરોવરે થઈને પાછા બદ્રીનારાયણ આવ્યા. નરનારાયણ ભગવાન જ્યાં રહે છે અને આપણે બદ્રિકા આશ્રમ કહેવો, અને હાલ જ્યાં નરનારાયણ ભગવાનનું મંદિર છે અને બદ્રીનારાયણ કહેવું. બદ્રીનારાયણ જાતા વચમાં આવે જોશીમઠ, જ્યાં શંકરાચાર્ય એક પીઠ સ્થાપી, અને ત્યાં વચ્ચે માનસરોવર. આમ ચક્કર લગાવીને 6 મહિને ત્યાં ત્યાં પાછા આવ્યા, અને 6 મહિને ત્યાં આવીને અનાજ ખાધું. 6 મહિને અનાજ ન ખાધું, ફળ ફૂલ ખાતા એમ કહેવાનું. મહારાજ એવું બોલ્યા ને, આ અનાજ જમીન નીકળ્યો હતો ત્યાં આવીને અનાજ જીમો. તે પછી જોશીમઠના બ્રહ્મચારી શ્રીની પાસે આવીને બેઠા. જોશીમઠના બ્રહ્મચારી એટલે કે બદ્રીનારાયણમાં જે પૂજા કરે છે ને પૂજારી, એ બધા મૂળ જોષ્ઠી મઠના, ત્યાં કાંઈ રહેવાતું નથી ને બરફ પડે ત્યારે, એટલે જોશીમઠવાળા જ ત્યાં જાય પટ ખુલે ત્યારે. તે અખાત્રીથી દિવાળી સુધી બધા ત્યાં રહેને સેવા કરે, દિવાળીએ પટ બંધ થઈ જાય, બરફ છવાઈ જાય, એટલે બધા જોશીમઠ આવતા રહે. તે એ જોશીમઠના બ્રહ્મચારી શ્રીની પાસે આવીને બેઠા. તેમણે અનંત દુઃખોને ટાળે એવી બધી વાત પૂછી. ડાય આવો બ્રહ્મચારી. હા,
શ્રી હરે સુખરો બોલત ભય બાત તેહી, શ્રી હરે સુખરો બોલત ભય બાત તેહી, આશ્ચર્ય મહાનો હરણ આવત માપ કબો, આશ્ચર્ય મહાનો હરણ આવત માપ કબો.
સુખરૂપ શ્રીહરિએ બધી વાત કહી, બોલા બ્રહ્મચારીએ બધા દુઃખ ટાળે એવા પ્રશ્ન પૂછપૂછ કર્યા, અને મહારાજે એના બહુ સરસ ઉત્તર કર્યા, જે મહાન આશ્ચર્યકારી અને અનુપમ વાત હતી, જે વાતને બીજા કોઈ કહી શકે તેમ નહોતું તે મહારાજે કરી. જે રીતે હિમાચલમાં આગળ ગયા અને બદ્રિકા આશ્રમ પહોંચ્યા, ત્યાંની બધી શોભા વગેરેની વાત વિસ્તારથી અહીંયા બદ્રીનારાયણના પૂજારીને કહી. નરનારાયણ ઋષિની જે વાત હતી તે પણ બધી કરુણા કરીને પ્રેમથી કહી. 6 માસ પર્યંત પોતે ફલાહાર કરીને રહ્યા તે બધી વાત પણ કહી. નરનારાયણ ઋષિ જે રીતે તપસ્યા કરે છે તે વાત પણ કહી સંભળાવી. ત્યાંના પશુ પક્ષીઓની પરમ પવિત્ર રીત પણ તેમની આગળ કહી. 6 મહિનાનું વિચરણ બધું ઓલ્યા બ્રહ્મચારીને કીધું. વાહ, શ્રી નરનારાયણનો આશ્રમ હંમેશાને માટે એવો છે કે ત્યાં કોઈને ભૂખની પીડા થતી નથી. ત્યાંનો પ્રતાપ જ એવો છે કે ત્યાં કલયુગનો પ્રવેશ લેશ માત્ર પણ થઈ શકતો નથી. એવું પોતે સાક્ષાત જોયું હતું તે રીતે માનસરોવરની બધી વાત પણ કહી. તે સાંભળીને સૌ લોકોને આશ્ચર્ય થયું અને સૌએ શ્રીહરિના ચરણમાં મસ્તક નમાવ્યા બદ્રીનારાયણમાં. ऐसी बात न सुनी कबहू, ऐसे बोलत भय जन सबहू, यह नहीं को जीय को कामा, ईश्वर बिन न चले हामा. હવે એ લોકો શું બોલવા માંડ્યા બધું સાંભળીને, કે હો હો હો, આવી વાત તો આપણે ક્યારેય કાનથી સાંભળી નથી. આ કાંઈ કોઈ જીવનું કામ નથી, ઈશ્વર સિવાય હિમાચલમાં જવાની કોઈની હિંમત હાલે જ નહીં. ધન્ય અપનો ભાગ્ય હિ જોવું, એસે કો દર્શ ભયો સો. આપણા ધન્યભાગ કે આપણને આવા મહાપુરુષના દર્શન થયા. ભાગ્ય બિન ન મિલત એહી, નક્કી જાણજો, ભાગ્ય વિના આવા આપણને મળે નહીં. પંજાબ દેશ કે નૃપતિ જે હું, રંજીતસિંહ કરી કે સો તે હું, દોઉં લાખ ઘોરે કે જાકે, બહુત કોશ મે રાજ હે તાકે. પંજાબના રાજાની હવે વાત શરૂ કરી. આ એક ચોપાઈમાં એનો પરિચય આપે છે. પંજાબ પ્રદેશના રાજા જેનું રંજીતસિંહ નામ હતું, જેના સૈન્યમાં 2 લાખ ઘોડેસવારો હતા, કેવડો રાજા હશે એનું માપ આના ઉપરથી તમને આવે. ઘણા કોષોમાં તેનું રાજ હતું. તેઓ બદ્રીનાથના દર્શન કરવા બરોબર આવેલા પંજાબથી. તેણે વર્ણિરાજ શ્રીહરિની આ બધી વાત સાંભળી. એ બેઠેલો મહારાજે આ બધી વાત કરીને હવે આ બધી વાત સાંભળી ગયો. ઈ 6 મહિને અમે આ ફેર્યા ને આ ફેર્યા ને આ જોઈને તેમ ભર્યું ને બધા કે હા આ તો કોઈથી થાય જ ને, આ તો ઈશ્વરો એનથી જ થાય. એટલે પંજાબના રાજાને આશ્ચર્યનો પાર ન રહ્યો કે આ તો બહુ મોટા છે ને હવ માંડ્યા બોલવા. બરની કે આયે પાસ હી પરે ચરણ મેં લોટ, તરત જ ઊભો થઈને વરણી પાસે આવ્યો અને ભગવાનના ચરણમાં લટી પડ્યો. પરે ચરણ મેં લોટ, અબ તુમકુ ન છોરે હમ, ઉપાય કરો તુમ કોટ. એને તો એમ જ થઈ ગયું કે હા જ આવી ગયા, હવે તમને હું છોડું નહીં, કોટી ઉપાય કરો તોય. ભગવાનને એમ થયું કે વાહ કમાલ કી બાત હે, કેવી વાત કરે છે. રાજાને તેમ માર્યા કે આવડું મોટું રાજ છે ને એક આવા સમર્થ માણસ મારા હાથમાં હોય તો રંગ રે ને. આપણને કેમ છે કે બંગલા છે, રૂપિયા છે, બૈરા છોકરા છે, સમાજમાં આબરું છે, પણ ભગવાન એક હાથમાં નથી. હવે એક ભળી જાય ને આમાં તો હવની આપણે ઉપરી ગણાય, હવના ઉપરી. હવે આ રાજ ફાજમાં કે માન મોટાઈમાં કે ધન બંગલામાં ભગવાન થોડા ભળતા હોય, આ બધું માઈક ને ઓલે આ દિવ્ય આને નાને મેળ કંઈ પડે, આ બધાનો ત્યાગ કરીને આત્મા હાવ ચોખ્ખો કરી પછી એમાં ભગવાન દેખાય, આ બધું હડામાં થોડાઈ હોય, પણ જીવને અજ્ઞાન બહુ ને એટલે બિચારે એવું માને. રાજા કહે છે કે તમે કદાચ કરોડ ઉપાય કરો તો હવે હું તમને જવા દેવાનો નથી. તુમારે હે હમ દાસ, દાસ હોય કરત વિનય.
તુમારે હે હમ દાસ, દાસ હોય કરત વિનય.
તુમહી આયે પાસ જો કહો સો કીજે હમ. ધારે અવતાર અબ
જનકરણ ઉધાર, તુમ ધારે અવતાર અબ.
વિનતી કરત પોકાર, શરણ કુદી જેન છોર કાર.
વિનતી કરત લોકાર, શરણ કુદી જેન છોર કાર.
હું આપનો દાસ છું અને દાસ ભાવે જ આપની આગળ વિનંતી કરું છું, આપ જેમ કહો તેમ હું કરું. લોકોનો ઉદ્ધાર કરવા આપનો અવતાર છે. હું પોકાર કરીને વિનંતી કરું છું કે મને શરણે આવેલાને આપ તજી દેશો નહીં. શરણ કુ દીજે, મને શરણ દેજો, ન છોર કર દીજે, છોડી દેશો નહીં. રાખો આવી રણજીતસિંહે ભગવાન સ્વામિનારાયણને વિનંતી કરી અને પછી ભગવાન સ્વામિનારાયણ રણજીતસિંહને જે વાત કરે છે એનું આખું એક તરંગ છે, પણ વાત હોનાના લાટા જેવી છે, સમજ્યા, હવાદિયાને માટે જલેબીને હાટા જેવી. આવી વાત સાગરમાં જ મળે, બીજા કોઈ સરોવરમાં કે નદીમાં ન મળે. સાચા મોતી તો સાગરમાં જ હોય ને. માટે એ વાત માટે કાલે દરિયામાં ડૂબકી મારીશું. આજ તો આ કથાને રોકાવી દઈ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય.